એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, અને એકત્ર જ્ઞાનગોષ્ઠીની આજની આ ચર્ચામાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સાહિત્યકાર વિશે વાત કરવાના છીએ જેમનું નામ લેતા જ એમ કે બે અલગ અલગ ચિત્રો મનમાં આવે.
હા, બરાબર.
એક તરફ ધ જંગલ બુક અને કિમ, કેટલો અદ્ભુત નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને. અને બીજી તરફ એમ કે બ્રિટિશ સામ્રાજ્યના એટલા પ્રખર હિમાયતી કે જેમની વિચારધારા આજે પણ, ખબર છે, બહુ ચર્ચાસ્પદ છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ જોસેફ રડયાર્ડ કિપલિંગની. એમને સમજવા સહેલા નથી,
જરાય નહીં.
1865માં બોમ્બેમાં જન્મ્યા, 1936માં અવસાન પામ્યા. પણ એમનું મોટું યોગદાન એ કે એમણે બ્રિટિશ સામ્રાજ્યનો જે જીવંત અનુભવ હતો ને, એને અંગ્રેજી સાહિત્યમાં લઈ આવ્યા.
એટલે એ પહેલાં બધું લંડન કેન્દ્રિત હતું એમ.
મોટા ભાગે કિપલિંગે ભારત, સામ્રાજ્યના દૂર દૂરના વિસ્તારો, એ બધું એમની વાર્તાઓ કવિતાઓમાં ગૂંથી લીધું.
અને પેલો નોબેલ પુરસ્કાર, એ પણ ખાસ વાત હતી ને.
હા, એ ભૂલવું ન જોઈએ કે 1907માં એમને નોબેલ મળ્યો
સાહિત્ય માટે, ખરું ને?
હા, સાહિત્ય માટે. અને એ પહેલા અંગ્રેજી ભાષી લેખક હતા જેમને આ સન્માન મળ્યું.
ઓહ, અને સૌથી યુવાન પણ.
બિલકુલ, ત્યારે સૌથી યુવાન, ફક્ત 41 વર્ષના. આ જ બતાવે છે કે એમની પ્રતિભા અને પ્રભાવ કેવા હશે.
તો ચાલો આ જટિલ વ્યક્તિત્વને સમજવા માટે થોડું એમના સમયમાં જઈએ. એમનો જે સક્રિય લેખનકાળ હતો, એટલે કે 1880થી 1930 સુધીનો ગાળો.
હા, એ વિક્ટોરિયન યુગનો અંત અને આધુનિક યુગની શરૂઆતનો સમય હતો. બ્રિટન એની ઔદ્યોગિક અને સામ્રાજ્ય શક્તિના શિખરે હતું.
એ વખતના વિચારો કેવા હતા, માહોલ કેવો હતો?
જો સાહિત્યમાં પણ મોટા ફેરફારો ચાલતા હતા. થોમસ હાર્ડી જેવા લેખકો વાસ્તવવાદ તરફ હતા, તો ઓસ્કર વાઇલ્ડ સૌંદર્યવાદની વાત કરતા હતા.
અને કિપલિંગ?
કિપલિંગ આ બધાથી જરા અલગ તરી આવ્યા. એમની શૈલીમાં એમ કે પત્રકારત્વની ચોકસાઈ હતી, ઓછા શબ્દોમાં વધુ કહેવાની તાકાત.
અને વિષય?
વિષય હતો સામ્રાજ્ય, પણ લંડનના ડ્રોઈંગ રૂમમાંથી બેસીને નહીં, પણ ભારતના રસ્તાઓ પરથી, સૈનિકોની બેરકોમાંથી. એ એકદમ અલગ હતું.
અને એ સમયના બીજા પ્રભાવશાળી વિચારો જેમ કે,
હા, જેમ કે મસ્ક્યુલર ક્રિશ્ચિયાનિટી, એ શારીરિક અને નૈતિક મજબૂતી પર ભાર મૂકતો વિચાર હતો.
ઓકે.
અને સોશિયલ ડાર્વિનિઝમ, એટલે કે સમાજમાં પણ યોગ્યતમનો વિજયનો સિદ્ધાંત, આ બધું કિપલિંગના વિચારોમાં ઊંડે સુધી વર્ણાયેલું જોવા મળે છે.
એટલે એમનું લખવાનું માત્ર મનોરંજન નહોતું, પણ એ સમયની વિચારધારા પણ એમાં દેખાતી હતી.
ચોક્કસપણે.
એમના સમકાલીન બીજા લેખકો હતા, જેમ કે એચજી વેલ્સ કે પછી જોઝફ કોનરાડ, એ લોકો પણ સામ્રાજ્ય વિશે લખતા હતા. કિપલિંગ એમનાથી કઈ રીતે જુદા પડતા હતા?
સારો સવાલ છે. જુઓ, એચજી વેલ્સ તો ભવિષ્ય અને વિજ્ઞાનની કલ્પનામાં વધુ હતા, અને રાજકીય રીતે કિપલિંગથી ઘણા અલગ.
અને કોનરાડ?
જોસેફ કોનરાડ. એમણે સામ્રાજ્યની જે નૈતિક અંધારી બાજુઓ હતી, માનવીય મનોવિજ્ઞાનનું જે ઊંડાણ હતું, એના પર વધુ ધ્યાન આપ્યું. કિપલિંગ થોડા અલગ હતા.
કઈ રીતે?
કિપલિંગ સામ્રાજ્યની કાર્યક્ષમતા, એનો કાયદો, એમાં કામ કરતા લોકોની નિષ્ઠા, એના પર વધુ ફોકસ કરતા. ક્યારેક તો એની ઉજવણી પણ કરતા હોય એવું લાગે.
સમજી ગઈ. અને એ સમયની મોટી ઘટનાઓ જેમ કે યુદ્ધો, એની કોઈ અસર?
અરે, બહુ ઊંડી અસર. બોઅર યુદ્ધો થયા ત્યારે એમને સમજાયું કે સામ્રાજ્ય ચલાવવું એ કંઈ સહેલું નથી, એની કિંમત ચૂકવવી પડે છે.
અને પહેલું વિશ્વયુદ્ધ?
એ તો એમના માટે વ્યક્તિગત રીતે બહુ દુઃખદ રહ્યું. એમના એકના એક દીકરો જ્હોન એ યુદ્ધમાં મૃત્યુ પામ્યા.
ઓહ.
અને એ પછી એમના લખાણમાં એક ગંભીરતા, ક્યારેક થોડો અંધકાર પણ જોવા મળે છે.
ટેકનોલોજીની પણ અસર હશે ને, સ્ટીમશિપ, રેલવે?
ચોક્કસ. આ બધી ટેકનોલોજીએ સામ્રાજ્યને જોડ્યું. એની જે ગતિ હતી, જે શક્તિ હતી, એ કિપલિંગના ગદ્યમાં પણ અનુભવાય છે. એમની ભાષામાં એક પ્રકારની ઉર્જા છે, ચોકસાઈ છે.
ચાલો હવે એમના શરૂઆતના જીવન પર આવીએ. જન્મ બોમ્બેમાં, પિતા કલાકાર, માતા સાહિત્યિક વૃત્તિવાળા, શરૂઆત કેવી રહી?
શરૂઆતના 6 વર્ષ તો એમના માટે એમ કહી શકાય કે સ્વર્ગ જેવા હતા. ભારતની સુગંધ, રંગો, અવાજો બધું એમનામાં ઊંડે ઉતરી ગયું.
એમની સંભાળ કોણ રાખતું?
એમને દેખભાળ ભારતીય આયાઓ અને નોકરોએ કરી, એટલે તેઓ અંગ્રેજી પહેલા હિન્દી અને ઉર્દુ શીખ્યા.
અચ્છા.
હા, અને આ અનુભવો પછીથી એમની કૃતિઓમાં, ખાસ કરીને કિમ અને જંગલ બુકમાં, એકદમ જીવંત લાગે છે. ભારત એમના માટે હંમેશા એક ખાસ જગ્યા રહી.
પણ પછી 6 વર્ષની ઉંમરે બધું બદલાઈ ગયું. ઇંગ્લેન્ડ જવું પડ્યું ભણવા માટે.
હા, અને એ એમના જીવનનો સૌથી મોટો આઘાત હતો કદાચ. એમને અને એમની બહેનને સાઉથસીમાં એક પરિવાર સાથે રહેવા મોકલ્યા.
ત્યાં શું થયું?
કિપ્લિંગે એ ઘરને પાછળથી હાઉસ ઓફ ડેસોલેશન કહ્યું, એટલે કે ઉજ્જળ ઘર. ત્યાં પ્રેમ કે હૂંફ નહોતી, હતી તો બસ કઠોર ધાર્મિક શિસ્ત અને ભાવનાત્મક ઉપેક્ષા.
5 વર્ષ સુધી?
હા, 5 વર્ષ. આ અનુભવે એમનામાં કાયદા વ્યવસ્થા પ્રત્યે એક જાતનો આગ્રહ પેદા કર્યો, અને સાથે સાથે વિશ્વાસઘાતનો ડર પણ. એમની એક શરૂઆતની વાર્તા છે, બાબા બ્લેક શીપ, એમાં આ આઘાત સ્પષ્ટ દેખાય છે.
તો પછી એમને થોડી રાહત ક્યાં મળી? કંઈક સારું બન્યું?
હા, રાહત મળી યુનાઇટેડ સર્વિસીસ કોલેજ નામની બોર્ડિંગ સ્કૂલમાં. આ લશ્કરી અધિકારીઓના છોકરાઓ માટેની સ્કૂલ હતી.
ત્યાં ભણવામાં કેવા હતા?
ભણવામાં સામાન્ય જ, પણ ત્યાં એમને મિત્રો મળ્યા, એક સમૂહ મળ્યો જે નિયમો અને સન્માનના કોડથી ચાલતો હતો. આ અનુભવ એમણે સ્ટોકિયન કોમાં લખ્યો છે.
અને કોઈ એમની લેખન પ્રતિભા પારખી?
હા, ત્યાંના હેડમાસ્ટરે એમણે કિપ્લિંગની સાહિત્યિક મહત્વાકાંક્ષાઓને ઓળખી અને પ્રોત્સાહન પણ આપ્યું.
પણ પછી યુનિવર્સિટી કેમ નહીં, સીધા નોકરી પર?
હા, કારણ કે પરિવાર યુનિવર્સિટીનો ખર્ચ ઉઠાવી શકે એમ નહોતો, એટલે 1882માં ફક્ત 16 વર્ષની ઉંમરે એ લાહોર પાછા આવ્યા.
અને શું કર્યું?
લાહોરમાં સિવિલ એન્ડ મિલિટરી ગેઝેટ નામના અખબારમાં પત્રકાર તરીકે જોડાયા, અને આ 7 વર્ષ એ એમના માટે ખરી યુનિવર્સિટી સાબિત થયા.
એટલે ત્યાં ઘણું શીખ્યા?
બહુ જ. સખત મહેનત કરી, ભારતને નજીકથી જોયું, અલગ અલગ પ્રકારના લોકોને મળ્યા, અને સૌથી મહત્વનું, લખવાની પોતાની આગવી શૈલી વિકસાવી. એમની શરૂઆતની મોટાભાગની વાર્તાઓ આ અનુભવોમાંથી જ આવી છે.
હવે આપણે એમના મુખ્ય સાહિત્યિક યોગદાન પર વાત કરીએ. તમે કહ્યું કે એ સામ્રાજ્યનો અવાજ સાહિત્યમાં લાવ્યા, આનો અર્થ શું થાય વધુ સ્પષ્ટ રીતે?
એનો અર્થ એમ કે એમણે એવા લોકો વિશે લખ્યું જેમના વિશે પહેલાં ભાગ્યે જ લખાતું, જેમ કે સામાન્ય બ્રિટિશ સૈનિક જે ભારતમાં હતો.
હા.
અથવા નાનો અમલદાર, એન્જિનિયર, સર્વેયર, એમના રોજિંદા જીવન, એમની બોલચાલની ભાષા, એમની મુશ્કેલીઓ, એમની વફાદારીઓ, આ બધું એમણે વાર્તા અને કવિતાનો વિષય બનાવ્યો. આ બહુ મોટો ફેરફાર હતો.
અને એમની ભાષા, ખાસ કરીને પેલી કોકની બોલીનો ઉપયોગ કવિતામાં, એ કેટલું નવું હતું?
ઓહો, એ તો અત્યંત ક્રાંતિકારી ગણાય. બેરકરૂમ બેલર્ડ્સ જેવી કવિતાઓમાં એમણે લંડનના સામાન્ય સૈનિકની જે બોલચાલની ભાષા હતી ને, કોકની, એનો ઉપયોગ કર્યો.
એ સમયે તો કવિતાની ભાષા બહુ શિષ્ટ માનાતી હશે ને?
બિલકુલ, એકદમ ઔપચારિક. કિપ્લિંગે બતાવ્યું કે સામાન્ય માણસની રોજિંદી બોલી પણ ગહન ભાવો અને વિચારો વ્યક્ત કરી શકે છે. એમણે ખરા અર્થમાં કવિતાનો અવાજ બદલી નાખ્યો.
અને ટૂંકી વાર્તા, એમાં એમનું શું પ્રદાન?
એ તો ટૂંકી વાર્તાના માસ્ટર હતા. એમની વાર્તાઓમાં પેલી પત્રકાર જેવી કરકસર દેખાય, ચોકસાઈ.
હા.
અને વાર્તા શરૂ કરવાની રીત પણ અલગ. ઘણીવાર સીધા વચ્ચેથી જ શરૂ કરે, જાણે વાંચનાર બધું જાણતો જ હોય.
એટલે કે ઇનમીડિયા સ્ટ્રેસ.
બરાબર. અને જટિલ કથન રીતિઓ, એવા પાત્રો જેમના પર પૂરો ભરોસો ન કરી શકાય, અલગ અલગ દ્રષ્ટિકોણ, આ બધામાં એ માહિર હતા. આધુનિક ટૂંકી વાર્તાના વિકાસમાં એમનો મોટો હાથ છે.
એમની કૃતિઓ જેમ કે ધ જંગલ બુક અને કિમ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આ ફક્ત બાળકો માટે જ છે એવું કહી શકાય?
ના, જરાય નહીં. ધ જંગલ બુક ભલે બાળકોને ખૂબ ગમે, પણ એમાં બહુ ગહન વિષયો છે. કાયદો, સમુદાય, ઓળખ, પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનો સંઘર્ષ, આ બધું જ છે એમાં.
અને પેલો જંગલનો કાયદો?
હા, પેકનું બળ વરુ છે અને વરુનું બળ પેક છે. આ પંક્તિ વ્યક્તિ અને સમૂહના સંબંધ વિશે બહુ મહત્વની વાત કહે છે. એમાં ભારતીય લોકકથાઓનો પણ અદ્ભુત ઉપયોગ કર્યો છે.
અને કિમ, એને તો ઘણા એમની શ્રેષ્ઠ કૃતિ ગણે છે.
હા, ઘણા વિવેચકો એવું માને છે. આ એમની એકમાત્ર પૂર્ણ લંબાઈની નવલકથા છે જે સંપૂર્ણપણે ભારત પર આધારિત છે.
એમાં શું ખાસ છે?
એમાં સંસ્થાનવાદી ભારતના વિશાળ અને વૈવિધ્યસભર ચિત્રની વચ્ચે કિમ નામના એક અનાથ આયરિશ છોકરાની ઓળખની શોધ છે, એના સાહસો છે, પણ એનાથી વધુ એમાં ભારતની સંસ્કૃતિઓ, ધર્મો, લોકોની વિવિધતાની જે ઉજવણી છે એ કમાલની છે.
એટલે બે સંસ્કૃતિઓ વચ્ચે જીવતા વ્યક્તિની વાત.
બરાબર, એની મૂંઝવણો, એની શક્યતાઓ, એનું બહુ ઊંડું ચિંતન છે એમાં.
એમની બીજી એક જાણીતી કૃતિ છે જસ્ટ સો સ્ટોરીઝ, એની પાછળ કોઈ ખાસ વાત છે?
હા, એ વાર્તાઓ એમણે એમની દીકરી જોસેફાઇન માટે લખી હતી. જોસેફાઇન 6 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી.
ઓ, એટલે આ વાર્તાઓ એના પછી લખાઈ?
લખાઈ પહેલા હશે, પણ પ્રકાશિત થઈ 1902માં, એના મૃત્યુ પછી. એટલે કદાચ એની ભાષામાં એક ખાસ લય છે, પુનરાવર્તન છે, રમતિયાળતા છે, જાણે ઊંડા દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ હોય.
એમાં શું છે વાર્તાઓમાં?
એમાં પ્રાણીઓને એમના ખાસ લક્ષણો કઈ રીતે મળ્યા એની મજાની કલ્પનાઓ છે, જેમ કે હાથીની સૂંઢ લાંબી કેમ થઈ વગેરે. અને રસપ્રદ વાત એ છે કે એના ચિત્રો પણ કિપ્લિંગે જાતે દોર્યા હતા.
તમે કહ્યું કે પહેલા વિશ્વયુદ્ધ પછી એમનું લેખન વધુ ગંભીર બન્યું, એના કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. એમની જે પાછળની ટૂંકી વાર્તાઓ છે, જે ડેબિટ્સ એન્ડ ક્રેડિટ્સ 1926 કે લિમિટ્સ એન્ડ રિન્યુઅલ્સ 1932 જેવા સંગ્રહોમાં છે, એ ઘણીવાર વધુ ઘેરી હોય છે, મનોવૈજ્ઞાનિક રીતે વધુ જટિલ.
જેમ કે
મેરી પોઝગેટ કે ધ ગાર્ડનર. આ વાર્તાઓ યુદ્ધના આઘાત, નુકસાન અને લોકોના મનમાં રહી ગયેલા છુપાયેલા દુઃખની વાત કરે છે. અહીં આપણને એક અલગ કિપ્લિંગ જોવા મળે છે, જેમની સંવેદનશીલતા વધુ આધુનિક લાગે.
આ બધી ચર્ચા પછી હવે એમના વારસા પર આવીએ, જે ખૂબ જ એમ કહીએ કે કોન્ટ્રોવર્શિયલ રહ્યો છે.
હા, બરાબર.
એક તરફ આટલી મહાન સાહિત્યિક પ્રતિભા, અને બીજી તરફ સામ્રાજ્યવાદ અને ક્યારેક જાતિવાદના પણ આરોપો, આને કઈ રીતે સમજવું?
આ જ કિપ્લિંગને સમજવાની સૌથી મોટી ચેલેન્જ છે. એમના જીવનકાળમાં તો એ ખૂબ જ લોકપ્રિય હતા, પણ ત્યારે પણ અમુક લોકો એમની આક્રમક રાષ્ટ્રવાદી અને સામ્રાજ્યવાદી વિચારધારાની ટીકા કરતા હતા.
અને મૃત્યુ પછી?
એમના મૃત્યુ પછી, અને ખાસ કરીને જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવ્યો, ત્યારે એમની પ્રતિષ્ઠા ઘણી ઘટી ગઈ. એમને સામ્રાજ્યવાદના પ્રચારક તરીકે જોવામાં આવ્યા. પેલું જ્યોર્જ ઓરવેલનું વાક્ય યાદ છે, ગુડ બેડ પોએટ?
હા, એટલે કે કવિ તરીકે સારા, પણ વિચારોની દૃષ્ટિએ ખરાબ. પણ શું આટલું જ છે કે એમના કામમાં બીજી બાજુઓ પણ છે?
ના, એટલું સીધું નથી. 20મી સદીના અંતમાં, ખાસ કરીને પોસ્ટ કલોનિયલ સ્ટડીઝ આવ્યા પછી, એમનું ફરીથી મૂલ્યાંકન શરૂ થયું.
કઈ રીતે?
વિવેચકોએ એમના લખાણોમાં રહેલી જટિલતા, વિરોધાભાસો, સૂક્ષ્મતાઓને જોવાનું શરૂ કર્યું. એ વાત સ્વીકારાય કે તેઓ માત્ર સામ્રાજ્યના ગુણગાન નહોતા ગાતા.
તો શું કરતા હતા?
તેઓ એના બોજ, એની કિંમત, એમાં રહેતા લોકોના અનુભવો, આ બધું પણ બતાવતા હતા. એમની કળા, ભાષા પરનું પ્રભુત્વ, માનવ સ્વભાવની સમજ, આ બધાને ફરીથી મહત્વ મળ્યો.
આ સંદર્ભમાં એમની કેટલીક પ્રખ્યાત પંક્તિઓ પણ વારંવાર ચર્ચામાં આવે છે, જેમ કે પેલી, પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે અને બંને કદી મળશે નહીં.
હા, ધ બેલેડ ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટની એ બહુ જાણીતી લાઇન છે, પણ મોટાભાગે અધૂરી ટાંકવામાં આવે છે.
ઓ, એવું છે? આખી વાત શું છે?
આખી કડી એમ કહે છે કે ભલે પૂર્વ અને પશ્ચિમ અલગ હોય, પણ જ્યારે બે શક્તિશાળી, સન્માનને લાયક માણસો મળે છે, ત્યારે સરહદ, જાતિ, જન્મ, આ બધું ભૂંસાઈ જાય છે. એટલે અહીં માત્ર ભેદભાવનો નહીં, પણ એ ભેદભાવને પાર કરવાની સંભાવનાનો પણ વિચાર છે.
સમજી. અને પેલી સૌથી કુખ્યાત પંક્તિ, શ્વેત માણસનો બોજ ઉઠાવો,
ટેક અપ ધ વ્હાઇટ મેન્સ બર્ડન.
હા,
એ એમની ધ વ્હાઇટ મેન્સ બર્ડન 1899 કવિતામાંથી છે. એ લખાઈ હતી અમેરિકાને ફિલિપાઇન્સમાં સામ્રાજ્ય સ્થાપવા માટે ઉશ્કેરવા. અને આ પંક્તિઓ પેલી પિતૃસત્તાક, જાતિવાદી, સામ્રાજ્યવાદી વિચારધારાનું પ્રતીક બની ગઈ છે. જાણે ગોરા લોકોની જવાબદારી હોય પછાત પ્રજા પર રાજ કરવાની અને એમને સુધારવાની,
જે આજે બિલકુલ સ્વીકાર્ય નથી.
જરાય નહીં. અને આ કવિતા કિપ્લિંગના વારસાની સૌથી મોટી સમસ્યા છે.
પણ બીજી તરફ ઇફ જેવી કવિતા પણ છે. જો તમે તમારું માથું ઠંડુ રાખી શકો, એ તો આજે પણ લોકોને પ્રેરણા આપે છે.
બરાબર. એ કવિતા બ્રિટિશ સંયમ અને ચારિત્રનો આદર્શ રજૂ કરે છે. અને એમની પેલી વાત, શબ્દો અલબત્ત માનવજાત દ્વારા વપરાતી સૌથી શક્તિશાળી દવા છે,
હા,
એ બતાવે છે કે ભાષા પ્રત્યે એમને કેટલો આદર હતો, એની શક્તિને કેટલું સમજતા હતા. ખરેખર શબ્દોના જાદુગર હતા.
કિપલિંગ વિશે અમુક ઓછી જાણીતી વાતો પણ રસપ્રદ છે, જેમ કે એમણે મોટા સરકારી સન્માનો ઠુકરાવી દીધા હતા.
હા, એ વાત સાચી છે. એમને પોએટ લોરેટનું પદ ઓફર થયું હતું, નાઇટહુડ અને ઓર્ડર ઓફ મેરિટ જેવા બ્રિટનના સર્વોચ્ચ સન્માનો પણ અનેકવાર ઓફર થયા હતા.
પણ એમણે ના પાડી, કેમ?
હા, એમણે ના પાડી. એ પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માંગતા હતા. એવું માનતા હતા કે સત્તાવાર સન્માન લઈ લેવાથી એમની ટીકા કરવાની, સાચું કહેવાની શક્તિ ઓછી થઈ જશે.
અને એમના અંગત જીવનના દુઃખો, દીકરી અને દીકરાનું મૃત્યુ, એની અસર તો રહી જશે?
ચોક્કસપણે. ખાસ કરીને દીકરા જ્હોનના પહેલા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પછી એમણે પોતાને ઇમ્પીરિયલ વોર ગ્રેવ્સ કમિશનના કામમાં જોડી દીધા. આ સંસ્થા યુદ્ધ સ્મારકો અને કબ્રસ્તાનોની દેખરેખ રાખતી હતી.
એમણે શું કર્યું એમાં?
એમણે અજાણ્યા સૈનિકોની કબર પર લખવા માટે બાઇબલમાંથી એક પંક્તિ પસંદ કરી. તેમનું નામ સદાકાળ જીવંત રહેશે. આમાં એમનું અંગત દુઃખ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના બંને દેખાય છે.
તો અંતે આ બધી ચર્ચા પછી કિપલિંગને આપણે કઈ રીતે જોવા જોઈએ? શું એમની કલા અને એમની રાજનીતિને અલગ કરી શકાય?
આ જ મોટો સવાલ છે અને એનો કોઈ સહેલો જવાબ નથી. જો એમની કલાત્મક પ્રતિભા, ભાષા પરનું પ્રભુત્વ, વાર્તા કહેવાની અદ્ભુત શક્તિ, એના પર કોઈ શંકા નથી.
હા, એ તો છે જ.
એમણે અંગ્રેજી સાહિત્યને નવા વિષયો આપ્યા, નવો અવાજ આપ્યો. પણ એમની વિચારધારા, ખાસ કરીને સામ્રાજ્ય અને જાતિ વિશેની, એ એમના સમયમાં પણ પછાત ગણાય અને આજે તો ખૂબ જ સમસ્યારૂપ લાગે.
તો શું એ બંનેને અલગ ન કરી શકાય?
કદાચ પૂરી રીતે નહીં, કારણ કે એમની રાજનીતિ, એમના વિચારો એમની કલામાં ઊંડે સુધી વણાયેલા છે. એને સાવ જુદા પાડવા મુશ્કેલ છે.
તો શું એમનું મહત્વ ફક્ત ઐતિહાસિક જ ગણાય કે આજે પણ એમની કૃતિઓ આપણને કંઈક કહી શકે છે?
મને લાગે છે કે આજે પણ સુસંગત છે, પણ જુદી રીતે. એમની કૃતિઓ આપણને સામ્રાજ્યવાદના માનસને સમજવામાં મદદ કરી શકે છે. એનું આકર્ષણ, એના વિરોધાભાસો, એની માનવીય કિંમત.
અને બીજા કયા મુદ્દાઓ?
ઓળખનો મુદ્દો, સંસ્કૃતિઓનો સંઘર્ષ, કાયદો અને વ્યવસ્થા, વ્યક્તિ અને સમૂહ વચ્ચેનો સંબંધ, આ બધા શાશ્વત પ્રશ્નો પર એ આપણને વિચારવા મજબૂર કરે છે. એમને વાંચવા એ ક્યારેક અસ્વસ્થ કરનારો અનુભવ હોઈ શકે, પણ બ્રિટિશ સામ્રાજ્ય અને એના વારસાને સમજવા માટે એ જરૂરી છે.
ખરેખર કિપલિંગ એક પડકાર જેવા છે, એક એવો પડકાર જે આપણને આપણા પોતાના મૂલ્યો, આપણા ઇતિહાસ સાથેના સંબંધ વિશે વિચારવા પ્રેરે છે. શું આપણે ભૂતકાળના કલાકારોનું મૂલ્યાંકન આજના માપદંડોથી કરવું જોઈએ, કે પછી એમના સમય અને સંદર્ભને ધ્યાનમાં રાખીને એમની જટિલતાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વાંચનારે પોતાની રીતે શોધવાનો રહે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.